એકત્ર જ્ઞાનગોષ્ઠિ અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ગહન ચર્ચા કરવાના છીએ જેણે ખરેખર લાખો લોકોના જીવન પર ઊંડી છાપ છોડી છે, વિક્ટર ફ્રેન્કલનું મેન્સ સર્ચ ફોર મીનિંગ.
હા, અને આ પુસ્તક એમ કહી શકાય કે સમયની કસોટી પર ખરું ઉતર્યું છે. આજે પણ એટલું જ પ્રસ્તુત છે કારણ કે એ માનવ જીવનના મૂળભૂત સવાલોને સ્પર્શે છે. નહીં,
બિલકુલ. જીવનનો અર્થ શું, અને ખાસ કરીને જેને બધું જ આપણી વિરુદ્ધ હોય ત્યારે પણ આશા ક્યાંથી મળે, હેતુ કેવી રીતે જાળવી રાખવો.
અને આજની જે ફાસ્ટ લાઈફ છે, જ્યાં ઘણા લોકો અંદરથી એક પ્રકારનો શું કહેવાય ખાલીપો અનુભવે છે, જેને ફ્રેન્કલ અસ્તિત્વની શૂન્યતા કહે છે, ત્યાં આ પુસ્તક ખરેખર એક ગાઈડ જેવું કામ કરે છે.
સાચી વાત. અને સૌથી મહત્વની વાત એ છે કે આ કોઈ માત્ર થિયરી નથી, કોઈ હવાઈ કિલ્લા નથી. લેખકે પોતે જે અકલ્પનીય વેદના અને પીડા સહન કરી એના અનુભવમાંથી આ વિચારો જન્મ્યા છે.
એ જ એને આટલું પ્રમાણભૂત બનાવે છે. તો શરૂઆત કરીએ લેખકથી જ. કોણ હતા વિક્ટર ફ્રેન્કલ?
ચોક્કસ. વિક્ટર ફ્રેન્કલ, જેમનો જન્મ 1905 અને અવસાન 1997 થયો, એ મૂળ ઓસ્ટ્રિયાના હતા. વ્યવસાયે ન્યુરોલોજિસ્ટ અને સાયકિયાટ્રિસ્ટ, એટલે કે મનોચિકિત્સક.
અને એમણે મનોચિકિત્સામાં એક નવી જ વિચારધારા આપી જેને લોગોથેરાપી કહેવાય છે. ઘણીવાર એને ત્રીજી વિયેની સ્કૂલ ઓફ સાયકોથેરાપી તરીકે પણ ઓળખવામાં આવે છે.
હા, ફ્રોઇડ અને એડલર પછીની. ફ્રોઇડ માનતા હતા કે માણસ સુખ પાછળ દોડે છે, વિલ ટુ પ્લેઝર. એડલર માનતા હતા કે માણસ સત્તા પાછળ દોડે છે, વિલ ટુ પાવર.
પણ ફ્રેન્કલે કહ્યું, ના, માણસની જે મૂળભૂત સૌથી ઊંડી ઝંખના છે એ તો જીવનમાં અર્થ શોધવાની છે, વિલ ટુ મીનિંગ, મતલબ કે હેતુ માટેની ઈચ્છાશક્તિ.
પણ ફ્રેન્કલની આટલી જ ઓળખ નથી, ખરું ને? એમને ખરેખર અનોખા બનાવે છે એમનો પોતાનો અનુભવ.
બિલકુલ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ યહૂદી હોવાને કારણે નાઝીઓના અત્યાચારનો ભોગ બન્યા. 1942 થી 1945 સુધી લગભગ 3 વર્ષ એ 4 અલગ અલગ કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેદી તરીકે રહ્યા.
અને એ કેમ્પ પણ કેવા, કુખ્યાત ઓશ્વિત્ઝ અને ડાચાઉ જેવા. એ ભયાનક સમયગાળામાં એમણે પોતાના માતા પિતા, ભાઈ અને એમના ગર્ભવતી પત્ની બધાને ગુમાવ્યા.
કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એક બાજુએ પોતે પીડિત હતા અને બીજી બાજુ એક તાલીમબદ્ધ મનોચિકિત્સક હતા, એટલે એમણે આ અમાનવીય પરિસ્થિતિને એક નિરીક્ષક તરીકે પણ જોઈ.
હા, આ બેવડી ભૂમિકા, પીડિત અને સાક્ષી, એ જ એમના લખાણને અસાધારણ ઊંડાણ અને સચ્ચાઈ આપે છે. એમણે માનવ મનોવિજ્ઞાનને જાણે જીવંત પ્રયોગશાળામાં ચકાસ્યું.
એટલે જ એમનું પુસ્તક મેન સર્ચ ફોર મીનિંગ આટલું પ્રભાવશાળી છે. તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, એ શું કહેવા માંગે છે?
મૂળ વાત તો એ જ જે આપણે હમણાં કરી. ફ્રેન્કલની દલીલ છે કે માણસની મુખ્ય પ્રેરણા જીવનમાં અર્થ શોધવાની છે, વિલ ટુ મીનિંગ.
અને પુસ્તકનો મુખ્ય પ્રશ્ન એ છે કે અત્યંત ખરાબ અમાનવીય સંજોગોમાં પણ વ્યક્તિ જીવવાનો હેતુ અને આશા કેવી રીતે ટકાવી રાખી શકે.
પુસ્તક મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલું છે, બરાબર?
હા, પહેલો ભાગ તો એમના પોતાના અનુભવો છે કોન્સન્ટ્રેશન કેમ્પના, જે વાંચતા ખરેખર હચમિચી જવાય. પણ એમને બહુ જ શું કહેવાય વૈજ્ઞાનિક તટસ્થતાથી એનું વર્ણન કર્યું છે.
એટલે કે માત્ર ભાવનાત્મક આક્રોશ નથી, પણ એક મનોચિકિત્સકની નજરે થયેલું વિશ્લેષણ છે. કેદીઓ કયા માનસિક તબક્કાઓમાંથી પસાર થાય છે એ બધું.
બરાબર. એમના સિદ્ધાંતો માટે જાણે આ અનુભવો પુરાવા જેવા છે. શરૂઆતનો આઘાત, પછી ટકી રહેવા માટે આવતી ઉદાસીનતા, અને છેલ્લે મુક્તિ પછીની જે મનોદશા હોય છે તે.
અને પછી આવે છે બીજો ભાગ, લોગોથેરેપી ઇન અ નટશેલ, એટલે કે લોગોથેરેપીના સિદ્ધાંતોનો સાર.
હા, આ ભાગમાં તેઓ પોતાના અનુભવોના આધારે લોગોથેરેપીના મુખ્ય વિચારો સમજાવે છે. પેલી વિલ ટુ મીનિંગની વાત, આધુનિક સમાજમાં જોવા મળતી અસ્તિત્વની શૂન્યતા, એટલે કે જીવનમાં હેતુના અભાવની લાગણી,
અને સૌથી અગત્યનું, અર્થ શોધવાના રસ્તા કયા છે એની વાત કરે છે. જેમ કે કોઈ કામ કરીને, કોઈને પ્રેમ કરીને, અથવા તો
જે પીડા આપણે ટાળી ન શકીએ એની સામે યોગ્ય વલણ અપનાવીને. એટલે આ પુસ્તક ખાલી ટકી રહેવાની કહાણી નથી, પણ અર્થપૂર્ણ જીવન જીવવા માટેનું એક માળખું પણ પૂરું પાડે છે.
ચાલો થોડું વધુ ઊંડાણમાં જઈએ. પુસ્તકનો પહેલો ભાગ કોન્સન્ટ્રેશન કેમ્પના અનુભવો. ફ્રેન્કલ ત્રણ મુખ્ય મનોવૈજ્ઞાનિક તબક્કા વર્ણવે છે, નહીં?
હા, પહેલો તબક્કો છે કેમ્પમાં પ્રવેશ પછીનો સમયગાળો, એટલે કે આઘાત. જેવો કેદી કેમ્પમાં પ્રવેશે એ આઘાત અને અવિશ્વાસની સ્થિતિમાં હોય છે. એ માની જ નથી શકતો કે આવું ખરેખર થઈ રહ્યું છે,
અને એક ક્ષણ માટે એવી આશા રાખે છે કે કદાચ બધું એટલું ખરાબ નહીં હોય. ફ્રેન્કલ આને રાહતનો ભ્રમ, ડિલ્યુઝન ઓફ રિપ્રીવ કહે છે. જાણે છેલ્લી ઘડીએ બચી જવાશે,
પણ આ ભ્રમ તરત જ તૂટી જાય છે જ્યારે એમની બધી ઓળખ છીનવી લેવામાં આવે છે. કપડાં, વાળ, નામ, બધું જ. એમને ખાલી એક નંબર આપી દેવાય છે, જેમ ફ્રેન્કલનો નંબર હતો 119104. આ અમાનવીયકરણ હતું.
અને આ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે કેદીઓ ઘણીવાર પોતાની લાગણીઓ દબાવી દેતા શીખે છે, અને ક્યારેક વિચિત્ર લાગે એવી કાતિલ રમૂજનો પણ સહારો લે છે.
હા, અતિશય ભયાનકતા સામે એક બચાવ પ્રયુક્તિ તરીકે.
પછી બીજો તબક્કો આવે, કેમ્પ જીવનમાં ગોઠવાઈ જવાનો સમયગાળો. અહીં ઉદાસીનતા મુખ્ય લક્ષણ બને છે.
બરાબર, લાંબો સમય સતત અત્યાચાર, ભૂખમરો અને મૃત્યુ જોયા પછી કેદી જાણે ભાવનાત્મક રીતે સુન્ન થઈ જાય છે. આ એક પ્રકારનું ભાવનાત્મક મૃત્યુ જેવું છે, જે રોજબરોજની ભયાનકતા સહન કરવા માટે જરૂરી બની જાય છે.
પણ અહીં જ ફ્રેન્કલ એક અદ્ભુત વાત નોંધે છે કે જેમ જેમ બાહ્ય જગત, મતલબ કે શારીરિક સ્વતંત્રતા, સંકોચાતી જાય છે, એમ ઘણા કેદીઓનું આંતરિક જગત વધુ સમૃદ્ધ બની શકે છે.
હા, એ પોતે વર્ણવે છે કે કેવી રીતે ઠંડીમાં કામ પર જતા પોતાની પત્ની સાથે મનમાં ને મનમાં વાતો કરતા, એમના પ્રેમના સ્મરણમાંથી શક્તિ મેળવતા. એમને એ પણ ખબર નહોતી કે પત્ની જીવિત છે કે નહીં.
અને આ જ તબક્કામાં એમને પેલી ચાવીરૂપ વાત સમજાય છે, નહીં?
બિલકુલ, એમને સમજાય છે કે ભલે બધું જ છીનવી લેવામાં આવે, શારીરિક સ્વતંત્રતા, સન્માન, બધું જ, પણ એક વસ્તુ કોઈ છીનવી ન શકે, અને છે કોઈપણ પરિસ્થિતિમાં પોતાનું વલણ પસંદ કરવાની સ્વતંત્રતા.
છેલ્લી માનવીય સ્વતંત્રતા, લાસ્ટ ઓફ હ્યુમન ફ્રીડમ્સ. આ વિચાર ખરેખર ક્રાંતિકારી છે.
હા, એટલે કે સંજોગો ગમે તેવા હોય, આપણે એના પ્રત્યે કેવો પ્રતિભાવ આપવો એ પસંદગી હંમેશા આપણી પાસે રહે છે. અને ફ્રેન્કલી જોયું કે જે કેદીઓ ભવિષ્ય માટે કોઈક હેતુ જાળવી શક્યા,
જેમ કે કોઈ પ્રિયજનને મળવાની આશા કે કોઈ અધૂરું કામ પૂરું કરવાની ઈચ્છા,
એમના ટકી રહેવાની શક્યતા વધુ હતી. નીચેનું વાક્ય અહીં બરાબર બંધ બેસે છે. જેમની પાસે જીવવા માટેનું શા માટે હોય છે, તેઓ લગભગ કોઈ પણ કેવી રીતે સહન કરી શકે છે.
અને જેમણે આશા ગુમાવી દીધી એ લોકો
ઝડપથી શારીરિક અને માનસિક રીતે ભાંગી પડતા, જેને ફ્રેન્કલ ગિવઅપાઇટીસ કહે છે, હાર માની લેવાની વૃત્તિ. આ બતાવે છે કે અર્થની ભાવના કેટલી જરૂરી છે ટકી રહેવા માટે.
અને પછી છેલ્લો, ત્રીજો તબક્કો, મુક્તિ પછીનો સમયગાળો. આપણને એમ લાગે કે હવે તો બસ આનંદ જ હશે, પણ ફ્રેન્કલ કહે છે કે એવું નહોતું. એ નિરાશાનો, ડિઝિલ્યુઝનમેન્ટનો સમય હતો.
હા, કારણ કે વર્ષો સુધી લાગણીઓને દબાવી રાખ્યા પછી ફરીથી આનંદ જેવી લાગણી અનુભવવાનું પણ મુશ્કેલ હતું. સ્વતંત્રતા પણ જાણે સાચી નહોતી લાગતી. એને ડીપર્સનલાઇઝેશન કહે છે.
અને બીજું, ઘણા લોકો જ્યારે બહારની દુનિયામાં પાછા ફર્યા ત્યારે એમને ખબર પડી કે એમનું કોઈ રહ્યું નથી, અથવા તો બહારના લોકો એમના અનુભવને સમજી શકતા નહોતા.
હા, એનાથી ઊંડી કડવાશ અને ભ્રમનિરસન આવતું. ફ્રેન્કલ બહુ જ ઈમાનદારીથી એ પણ સ્વીકારે છે કે કેમ્પના અનુભવોએ કેટલાક કેદીઓને નૈતિક રીતે પણ નબળા પાડ્યા હતા, મોરલ ડિફોર્મિટી.
એટલે મુક્તિ પછી પણ પડકાર તો હતો જ, આંતરિક ઘાર ઉજવવાનો અને ફરીથી જીવનને અર્થ આપવાનો.
બરાબર, અને આ બધા અનુભવોનો નિચોડ એટલે પુસ્તકનો બીજો ભાગ, લોગોથેરપીની રૂપરેખા,
જેનો પાયો છે અર્થની ઈચ્છા, ધ વિલ ટુ મીનિંગ, માણસની મૂળભૂત જરૂરિયાત.
હા, અને જ્યારે આ ઈચ્છા પૂરી ન થાય ત્યારે અસ્તિત્વની નિરાશા, એક્ઝિસ્ટેન્શિયલ ફ્રસ્ટ્રેશન જન્મે છે, અને આજના જમાનામાં જ્યાં બધું બહુ ઝડપથી બદલાઈ રહ્યું છે, ઘણા લોકો જીવનમાં હેતુવિહીનતા અનુભવે છે, જેને કહેવાય અસ્તિત્વની શૂન્યતા, એક્ઝિસ્ટેન્શિયલ વેક્યુમ.
આ અસ્તિત્વની શૂન્યતા એટલે બરાબર શું? ખાલીપો લાગવો, કંટાળો આવવો?
હા, એવું જ કંઈક. જીવન નિરર્થક લાગવું, શા માટે જીવીએ છીએ એ જ ન સમજાવવું. આના લક્ષણો ડિપ્રેશન, ગુસ્સો, વ્યસનો અથવા તો સતત પોતાની જાતથી ભાગવાની કોશિશ હોઈ શકે છે.
તો પછી આનો ઉપાય શું? ફ્રેન્કલના મતે જીવનનો અર્થ ક્યાંથી મળે?
ફ્રેન્કલ કહે છે કે કોઈ રેડીમેડ અર્થ નથી. દરેકનો અર્થ અલગ હોય અને સમયે સમયે બદલાય. આપણે એ પૂછવાનું છે કે જીવન આપણી પાસે શું માંગે છે, અને એનો જવાબ આપણે ત્રણ રીતે આપી શકીએ.
પહેલું છે કાર્ય દ્વારા, કોઈ કામ કરીને, કંઈક બનાવીને, કોઈ સિદ્ધિ મેળવીને.
બીજું છે અનુભવ દ્વારા, દુનિયાની સુંદરતાને માણીને, કળાનો અનુભવ કરીને, અથવા, અને આ બહુ મહત્વનું છે, કોઈ બીજી વ્યક્તિને એના સાચા સ્વરૂપમાં પ્રેમ કરીને. ગૌરવથી એનો સામનો કરવો એ પોતે જ એક સિદ્ધિ છે. ફ્રેન્કલ કહે છે, જ્યારે આપણે પરિસ્થિતિ બદલી ન શકીએ ત્યારે આપણને પોતાને બદલવાનો પડકાર મળે છે.
અને આ માટે એમણે કેટલીક ટેકનિક પણ આપી છે, જેમ કે પેરાડોક્સિકલ ઇન્ટેન્શન, એટલે કે જેનો ડર હોય એ જ કરવાની ઈચ્છા કરવી.
હા, એનાથી ડરની પકડ ઓછી થાય. અને બીજી છે ડીરિફ્લેક્શન, મતલબ કે પોતાના પરથી ધ્યાન હટાવીને કોઈ બહારના હેતુ પર કેન્દ્રિત કરવું.
અને અંતે પેલો ટ્રેજિક ઓપ્ટિમિઝમનો ખ્યાલ, દુઃખ, અપરાધભાવ અને મૃત્યુ હોવા છતાં આશાવાદી રહેવું.
બરાબર, જીવનની કઠોર વાસ્તવિકતાઓ સ્વીકારીને પણ જીવનને હા કહેવાની ક્ષમતા.
અદ્ભુત. તો જો આપણે આખા પુસ્તકના મુખ્ય સંદેશાઓને ટૂંકમાં કહેવા હોય તો મારા માટે પહેલો અને સૌથી મોટો સંદેશ છે વલણ પસંદ કરવાની આપણી સ્વતંત્રતા. બહાર ગમે તે હોય, અંદર શું કરવું એ આપણા હાથમાં છે.
બિલકુલ. બીજો, માણસની મૂળભૂત પ્રેરણા અર્થની ઈચ્છા છે. સુખ તો એની આડ પેદાશ છે. જો અર્થ મળશે તો સુખ પાછળ નહીં દોડવું પડે.
ત્રીજું, પીડા દ્વારા પણ અર્થ મળી શકે છે. પીડાને મહિમા નથી આપવાનો, પણ જ્યારે એ અનિવાર્ય હોય ત્યારે આપણું વલણ એને અર્થપૂર્ણ બનાવી શકે છે. આ આપણને મુશ્કેલીમાં પણ વિકાસ કરવાની તક આપે છે.
ચોથો મુદ્દો, ભવિષ્ય તરફીય અભિગમનું મહત્વ. કોઈ ધ્યેય, કોઈ આશા હોવી જરૂરી છે. શા માટે જીવવું એ ખબર હોય તો કેવી રીતે જીવવું એ સહન થઈ જાય છે.
અને પાંચમું, પ્રેમનું સ્થાન. ફ્રેન્કલ માટે પ્રેમ સર્વોચ્ચ છે. પ્રિયજનનો સ્મરણ પણ શક્તિ આપી શકે છે.
અને છેલ્લે, આ બધા સાથે જોડાયેલી છે જવાબદારી. સ્વતંત્રતા છે તો જવાબદારી પણ છે. આપણે આપણી પસંદગીઓ અને આપણા જીવનને આપેલા અર્થ માટે જવાબદાર છીએ.
આ પુસ્તકમાં ઘણા વાક્યો એવા છે જે સીધા જ અસર કરે છે. થોડા યાદગાર અવતરણો જોઈએ.
હા, સૌથી પ્રખ્યાત તો પેલું જ છે, માણસ પાસેથી બધું છીનવી શકાય છે સિવાય કે એક વસ્તુ, કોઈ પણ સંજોગોમાં પોતાનું વલણ પસંદ કરવાની, પોતાનો માર્ગ પસંદ કરવાની અંતિમ માનવીય સ્વતંત્રતા. આ તો પુસ્તકનો સાર છે.
બીજું, નિત્શેનું પણ. ફ્રેન્કલના અનુભવે જેને નવો અર્થ આપ્યો, જેમની પાસે જીવવા માટેનું શા માટે હોય છે તેવો લગભગ કોઈ પણ કેવી રીતે સહન કરી શકે છે, હેતુનું મહત્વ.
ત્રીજું, જ્યારે આપણે પરિસ્થિતિ બદલવા માટે સક્ષમ ન હોઈએ ત્યારે આપણને પોતાને બદલવાનો પડકાર મળે છે, અનિવાર્યતાનો સ્વીકાર અને આંતરિક બદલાવ.
ચોથું, પેલું રૂપક, જેને પ્રકાશ આપવો છે તેણે બળવાનું સહન કરવું પડશે, પીડા કેવી રીતે મૂલ્યવાન બની શકે એ સમજાવે છે.
અને પાંચમું, પ્રેમ વિશે. માનવનો ઉદ્ધાર પ્રેમ દ્વારા અને પ્રેમમાં છે, પ્રેમની શક્તિ.
આ બધું સૈદ્ધાંતિક રીતે બહુ સારું લાગે, પણ આપણા રોજિંદા જીવનમાં આનો ઉપયોગ કેવી રીતે કરવો? ગુજરાતમાં, ભારતમાં, આપણી સામાન્ય જિંદગીમાં?
ચોક્કસપણે થઈ શકે. જુઓ, વ્યક્તિગત મુશ્કેલીઓ આવે, બીમારી, નોકરી જવી, સંબંધ તૂટવો, ત્યારે મારી સાથે જ કેમ, એવું વિચારવાને બદલે પૂછી શકાય, હવે આમાંથી હું શું શીખી શકું, આનો સામનો હું કેવી રીતે કરું જેથી કંઈક અર્થપૂર્ણ બને.
એટલે કે પીડાને એક પડકાર તરીકે જોવી, નહીં કે સજા તરીકે.
બરાબર. કારકિર્દીમાં પણ, ખાલી પૈસા કે સ્ટેટસ માટે કામ કરવા કરતાં મારું કામ બીજાના જીવનમાં શું ફરક પાડે છે એ વિચારવાથી જુદો જ સંતોષ મળે, પછી ભલે એ કામ નાનું કેમ ન હોય.
સંબંધોમાં બીજાને બદલવાની કોશિશ કરવાને બદલે એમને સમજવા અને એમના સારા પાસા પર ધ્યાન આપવું, એ પ્રેમ વધુ અર્થપૂર્ણ બને.
અને જેમને જીવનમાં ખાલીપો લાગે છે એમના માટે સંદેશ છે કે સક્રિય બનો, કંઈક નવું શીખો, કોઈની મદદ કરો, કોઈ શોખ કેળવો. બહાર નીકળીને કંઈક કરવાથી અંદરનો ખાલીપો ભરાઈ શકે છે.
માનસિક સ્વાસ્થ્ય માટે પણ નાની ચિંતાઓમાં ડૂબી જવાને બદલે ધ્યાન બીજે ક્યાંક કેન્દ્રિત કરવું, કોઈ અર્થપૂર્ણ પ્રવૃત્તિમાં, પેલું ડી રિફ્લેક્શન.
હા, અને શોક કે નુકસાન વખતે પણ દુઃખને સ્વીકારીને એમાંથી કદાચ વધુ કરુણા, વધુ સમજણ કેળવી શકાય.
તો આટલી ચર્ચા પછી અંતિમ બોધપાઠ શું? મારા માટે તો એ જ કે આપણું સુખ દુઃખ બહારના સંજોગો પર એટલું નિર્ભર નથી જેટલું આપણા આંતરિક પ્રતિભાવ પર છે. અને મુશ્કેલીઓ પણ આપણને કંઈક શીખવી શકે છે જો આપણે એ દ્રષ્ટિ રાખીએ તો.
અને મારા માટે મુખ્ય વાત એ છે કે સાચો સંતોષ અને અર્થ પોતાની જાતથી પર જઈને કોઈક મોટા હેતુ સાથે જોડાવામાં છે. એ પ્રેમ હોય, કામ હોય કે કોઈ વિચાર હોય, ફ્રેન્કલ આપણને આપણી જવાબદારી યાદ કરાવે છે. નિરાશા એ પરિસ્થિતિ નથી, પણ ઘણીવાર એક પસંદગી હોય છે. આ પુસ્તક આપણને આશા અને અર્થ પસંદ કરવાની શક્તિ આપે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.